અનુપમની હે અમૃતધારા. તારીખ 12 જૂન 2020 રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી સ્થિત પારમીતા મંદિરે શ્રી ઠાકોરજીના દિવ્ય સાનિધ્યે બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ જયંતિ સભામાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાએ કાકાજીના મહિમાનું ગાન કરતું પ્રવચન કર્યું, જે આ વિભાગમાં સમાવ્યું છે.
સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિસંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજીના વાલા સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. અમારી પેઢીના સાધકો ભાગ્યશાળી કે એમને કાકાજી પપ્પાજી ને સદેહે એમના ગુરુ હરિ યોગીજી મહારાજ પ્રત્યે ભક્તિ અદા કરતા જોવા અને જાણવાની અદ્ભુત તક મળી. કાકાજી એક આધ્યાત્મિક પુરુષ, પણ આપણે એમને બીજી દ્રષ્ટિએ જોઈએ તો હી ઇઝ અ બેસ્ટ લીડર. આપણે જેને આપણા ગુણાતી સમાજના સ્થાપક કહીએ છીએ, આપણા ગુરુહરિ કહીએ છીએ, રતિકાકાએ જે પ્રસંગો કહ્યા અને શાંતિદાદાએ જે આધ્યાત્મિક ભૂમિકાનું વર્ણન કર્યું, તો દાદુ કાકાની પાસેથી સાંભળેલા બે શબ્દો રતિકાકાને મંત્ર આપ્યો, એકતા એ જે કાંતિકપણું, અને એમની પાસેથી વારંવાર સાંભળેલું ભિન્ન અંગવાળાની સાથે મૈત્રી કરો. અને જ્યારે આપણા જુદા જુદા ઘટકોની સ્થાપના થઈ, સોકડા સાકરદા જ્યોત મિશન દિલ્હી સમઢિયાળા, ત્યારે દાદુ કાકા ભાવાત્મક એકતા આ એક શબ્દ પ્રયોગ કરતા, ત્યારે સાંભળવું ગમતું, કેટલું સમજાણું, કેટલું જીવનમાં અનુભવમાં આવ્યું, પણ એ મોટા પુરુષોનો સંકલ્પ અને ગુરુહરિ સાહેબ દાદાનું જીવન એને આ વાતોને આપણા જીવન આચરણમાં લાવીને બતાડી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિન ને ગુણાતીત જ્યોતની સ્થાપના અને આખો પ્રસંગ, એની આખી સમગ્ર જવાબદારી જાણે કે દાદુ કાકાએ પોતાના શિરે લીધી હોય અને વન મેન આર્મીની રીતે એ જીવતા કે વર્તતા હોય એવું એમના જીવન આચરણનું દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો નેતાગીરીનો એક મોટો ગુણ કે પોતાના સાથીદારોની ખામીઓ જોવાને બદલે એ જેવા છે એવા એમનામાં રહેલી ખૂબીઓનો ઉપયોગ કરીને એને કામે લગાડવી અને ભગવાનની સેવા અર્થે વાપરતી કરવી, એ એક સફળ નેતાગીરીનો દ્રષ્ટાંત છે. કે કાકા એક આધ્યાત્મિક પુરુષ તો ખરા જ, યોગી બાપાએ એમને સાક્ષાત દર્શન કરાવ્યા એ તો ખરા, પણ એક નેતા તરીકે અને બધી જ બાબતોમાં બાપાનો જેમાં રાજીપો હોય એમાં સમગ્રપણે પોતાના તંત્રને એ હોમીને કામ કરે, એટલે કે જેને કે મારું જ અને પોતાનું જ કામ હોય એવી રીતે કરતે અને પોતે આગળ થાય અને પોતાના સાથીદારોને સાથે લે. સાબરકાંઠા જે પ્રદેશ સાથે દાદુ કાકાને કોઈ પ્રાથમિક પરિચય નહીં, ઇલેક્શન જોડે એમને કાંઈ લેવા દેવા નહીં, પણ માત્ર ને માત્ર યોગીજી મહારાજની આજ્ઞા અને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ જોઈને, જાણે પોતે ઇલેક્શનમાં ઊભા હોય ને ઇલેક્શન લડતા હોય એવી રીતે એમને આખો પ્રચારનો મોરચો સંભાળી લીધો. 51 શિક્ષિત યુવાનોને દીક્ષા આપવાનો યોગી બાપાનો સંકલ્પ, એ પ્રસંગે પણ દાદુકાકાએ આગળ પડીને પોતાના પરિવારના પોતાના સ્નેહીજનોના પુત્રોને પહેલાં એમાં હોમ્યા. બાપાને અર્થે જીવી લેવા જેવું છે તેવો એમને મહાત્માનું સિંચન કર્યું. અને જેમને જેમને કૌટુંબિક વિરોધ હતો એ વિરોધનો સામનો સમન કરવામાં પણ દાદુકાકા ઢાલ બનીને આગળ ઊભા રહ્યા, એ યોગીજી મહારાજ સુધી એ ફરિયાદ એમને પહોંચવા દીધી નહીં. પોતે માથે લીધો, ગાળો સાંભળી, અપજસ લીધો, પણ યોગી બાપા રાજી થાય છે તો આ દીકરાને સાધુ કરવો એ બાપાનો સંકલ્પ કેમ કરીને પૂરો થાય. આપણે ગુરુ હરિ સાહેબ દાદાના વર્તમાન જીવનને જોઈએ અને એ જે રીતે આપણને સૌને માર્ગદર્શન આપીને જીવડાવી રહ્યા છે, ત્યારે આ ક્વોલિટીનું આપણને ગુરુ હરિ સાહેબ દાદામાં પણ દર્શન થાય છે. મારા વ્યક્તિગત જીવનનો અનુભવ કહું તો, હું MSc પછી MSc નો અભ્યાસ મૂકીને, એ પહેલાંનો પ્રસંગ, હરિપ્રસાદ સ્વામીજી ગૃહસ્થ જીવનમાં હતા, એકના એક દીકરા હતા અને એમના કાશીબા એમને રજા આપે એમાં પણ મહત્ત્વની ભૂમિકા શું, મુખ્ય ભૂમિકા દાદુકાકાએ ભજવેલી અને એ રીતે હરિપ્રસાદ સ્વામીજીને સાધુની દીક્ષા માટે રજા મંજૂરી અપાવેલી, એ અમે વિદ્યાનગરના યુવક મંડળના સભ્ય તરીકે અમે જોયું છે, અનુભવ્યું છે. એવી જ રીતે હરિપ્રસાદ સ્વામીજીને સાધુ બનાવ્યા પછી મને ટપાલની સેવામાં જવાનો લાભ મળ્યો, જે મારા માતુશ્રીને પસંદ નહોતું એટલે મારા મોટા ભાઈને એમને મને પાછો લઈ આવવા માટે, ત્યારે હું દાદર મંદિરે બાપાની સેવામાં હતો, રાતની ટ્રેનમાં નીકળીને સવારના પહોરમાં ભાઈ આવી ગયા ને સીધા યોગીજી મહારાજને મળ્યા. પ્રથમ મુલાકાત, કોઈ બીજો પ્રાથમિક પરિચય પણ નહીં, અને બાપા પાસે અડી લાગ્યા ને વાત કરી કે મારો ભાઈ ઘરેથી ભાગીને સાધુ થવા માટે અહીંયા આવી ગયો છે. એટલે બાપાએ પૂછ્યું, કોણ, શું, ક્યાંથી આવ્યા, શું છે બધી. એટલે પછી મને બોલાયો અને મને બોલાવીને કહ્યું કે તમારા ભાઈ આવ્યા છે. મેં કહ્યું, બાપા મારે નથી જવું. તો બાપાનો શબ્દ છે, ભાઈને રાજી કરી લો, ભગવાન રાજી થઈ જશે. મુંબઈથી પાછી ગુજરાત આવવાની ટ્રેન રાત્રે ઉપડે એટલે આખો દિવસ દાદર મંદિરે રહ્યા, ભાઈને જમાડ્યા. અને જતી વખતે યોગી બાપાએ એમ કહ્યું કે તારદેવ થઈને જજો. મને યોગી બાપાએ એમ કહ્યું, તારદેવ થઈને જજો. જઈને ઊભા રહ્યા એટલે ભોજનનો સમય હતો ને પછી રાતની ટ્રેન બોમ્બે સેન્ટ્રલથી પકડવાની, સોનાબા હાજર હતા, એમને જમવા બેસાડી દીધા. છાત્રાલયના નિમિત્તે કાકાજીનો પરિચય, હરિપ્રસાદ સ્વામીજીને દીક્ષા આપી ત્યારનો પણ કાકાજીનો પરિચય એટલે મેં કાકાજીને વાત કરી અને મેં દાદુ કાકા આગળ મારી રામ કહાણી કીધી કે આ ભાઈ બાપા પાસે અડી લાગ્યા અને બાપાએ તો મને કહ્યું કે જાઓ ભાઈની જોડે અને ભાઈને રાજી કરી લો. આગળ રાજા ગભરાવ છો શું? હું આવું છું કે આવતા અઠવાડિયે આપણે સાથે પાછા આવશું. તમે જુઓ, આજે હું સંતોને દીક્ષા આપી એની જે વાત કરું છું, ઘણા બધા સાધુઓના એવા પ્રકરણ હતા, એક એક મુક્ત ભગવાનનો થઈને જીવે એની જાણે કે 100% જવાબદારી મારા માથે છે. એવી રીતે દાદુ કાકા દરેકના, પછી એના કૌટુંબિક કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો પોતે માથે લઈ લેતા અને પોતે આગળ થઈ અને રક્ષાનું છત્ર, રક્ષાની ઢાલ, કવચ ભક્તોને માટે ધરી દેતા એ અમે અનુભવ્યું છે. તો આપ સૌ જાણો છો એ પ્રમાણે કાકા સોખડા આવ્યા તે વખતે તૈયારી થતી હતી, ગુણાતીત જ્યોતની બહેનો આવશે એમને માટે ગાદલા જોઈશે, તે ગાદલાના રૂ અને એને પીંજાવીને ગાદલા ભરાવવાનું કામ ચંદુભાઈ દાજીને સોંપવાનું હતું અને એ કામના પ્રયોજને તેઓ સોખડા આવ્યા હતા. મેં ઘરે વાત કરી કે અમારા ગુરુજી આવ્યા છે કાકાશ્રી અને મારી ઈચ્છા છે કે આપણે ઘરે પધરામણી કરાવીએ અને જો ગોઠવાય તો એમની પ્રસાદ લેવાનું પણ ગોઠવીએ. અને એ પ્રમાણે મારા હેતને કારણે થઈને મારા માતુશ્રી હા પાડી, ભલે લઈ આવજો તારા કાકાને. એમને સરસ મજાની પૂરણપોળી બનાવેલી, કાકાજી જમવા બેઠા, હું ને કાકા બે જ ને મારા માતુશ્રી, મોટા ભાઈ નાના ભાઈ કોઈ ઘરે હતા નહીં. મારી બાએ જે કંઈ મારા વિશેની ફરિયાદ તે દાદા એ કાકાજીને કરતા જાય અને કાકાજી એક પછી એક પૂરણપોળી જમતા જાય, ગરમ ગરમ પૂરણપોળી ઘી ચોપડીને પીસાતી જાય ને કાકાજી એક ખાધી, બે ખાધી, ત્રણ ખાધી, ચાર ખાધી, જ્યાં સુધી એમને મારા વિશેનો બળાપો જે કંઈ જેટલો ઉગ્રતાથી કાઢવો હતો એટલો કાઢી રહ્યા ત્યાં સુધી કાકાજી ઠંડા કલેજે એક પછી એક રોટલી આવે. તમે વિચાર કરો, કોઈ માણસ તમારી સામે આટલું બધું બોલે અને તમે ઠંડા કલેજે ભરપેટ જમી શકો, એ આધ્યાત્મિક અવસ્થા કેવી હશે? કેટલી ક્ષમતા, કેટલી સ્થિરતા, કેટલી ભગવાનનું કરતાપણું. યોગીજી મહારાજને માટે આ એક છોકરો મૂડવો છે, એના માટે જે સાંભળવું પડે એ વસૂલ છે. અને પૂરણપોળી ખાઈને સાંભળવાનું, એનાથી તો વળી વિશેષ આનંદ શું. ગમે તે જે કંઈ હશે પણ કાકાજીના હૃદયમાં જે ભાવ, કાકાજી જમીને તૃપ્ત થયા, મારા બા પણ શાંત થયા. પણ કે એક તરફી તમે કેટલું બોલ બોલ કરો, સામેવાળો કશું બોલે નહીં અને ખાધે જ રાખે તો એ સંવાદમાં મજા પણ શું આવે. કાકાજી જમી રહ્યા પછી મને કે હું વિદ્યાનગર જાઉં છું, તમે આવતીકાલે વિદ્યાનગર આવો, આપણે આણંદથી રાત્રે સાથે મુંબઈ પાછા જઈશું. કેટલી બધી એમને ગેરંટી, જેને ઘરેથી રજા આપી નથી, જેને રજા લેવા માટે ખુદ યોગી બાપાએ પાછો મોકલ્યો છે, પણ એમને કેટલી બધી ગેરંટી. અને ગયા પછી મેં મારી બાની સાથે સંવાદ કર્યો, મેં કહ્યું તમે હા પાડો કે ના પાડો, હું સાધુ થવાનું, જો હા પાડશો તો મારા પુણ્યના તમે ભાગીદાર, ના પાડશો તો હું તમને કંઈ કામ લાગવાનો નથી. એક અઠવાડિયું હું સોખડા રહેલો, એ દરમિયાન એમને મારું વર્તન જોઈ લીધેલું અને થયું કે આવો એ રહે કે ના રહે, આપણા માટે નકામો છે, સંસારના કોઈ કામમાં લાગવાનો નથી. તમારી બાએ કાકાજીના કારણે થઈને મને રાજી ખુશીથી રજા આપી. હું તો રાહત જોતો હતો, પોટલા ઉપાડી, પોટલા જેવું કંઈ હતું જ નહીં, જે કંઈ થયેલું હતું એ ઉપાડીને વિદ્યાનગર આવ્યો. વિદ્યાનગર આ બધા ભાઈઓ છાત્રાલયમાં હતા, મને આવેલો જોઈને કાકાજી એક શબ્દ બોલ્યા, આવી ગયા રાજા. આ રાજા એમનો સ્પેશિયલ શબ્દ હતો. કેવી રીતે આવ્યા ને શું થયું ને હું નીકળ્યો પછી કાંઈ કશી પડાપૂછ નહીં. અને તે જ દિવસે રાત્રે કાકાજીની જોડે ટ્રેનમાં બેસી અને સીધા મુંબઈ. હું દાદર ઉતર્યો, કાકા સેન્ટ્રલ ઉતર્યા અને જઈને યોગી બાપાની સેવામાં જોડાયો. આશ્ચર્યની બાબત એ કે યોગી બાપાએ પણ એક પણ સવાલ પૂછ્યો નહીં કે ગુરુ તમે ઘરે ગયા હતા તે શું થયું ને, રાજી કરીને આવ્યા કે કાંઈ નહીં. જાણે કે જે રૂટીનમાં ટપાલની સેવામાં હતો એ જ સેવામાં રૂટીનો લાગી ગયો. એમને અંતર્યામીપણે આ બધું આવી રીતે એક જણને ભગવાનને માર્ગે ચાલવામાં કાકાજી પોતે, મારો વ્યક્તિગત અનુભવ મેં કીધો કે કાકાજી જાણે આખી જવાબદારી પોતાને માથે લઈ લે અને એટલી ખાતરીથી કામ કરે. અને એટલે કહેતા કે રાજા ધાર્યુંપણું થાય છે એમ બોલતા કે મેં કિસકી ઘરવાલી હું, મારો ધણી કોણ છે, મારો ગુરુ કોણ છે. એ જે કેફ એમના જીવનમાં હતો એ દરેક વખતે, દરેક કાર્ય વખતે એક આદર્શ નેતાગીરી એમને પૂરી પાડી અને દરેક કાર્યોમાં 66નો યોગી બાપાના પ્રાગટ્ય દિનનો સમયો જે અહીંયા ઉજવાયો એની પણ દાદુકાકાએ કેટલી બધી સુંદર રીતે જસુભાઈ સાહેબને સાથે રાખીને ઉજવ્યો એ આપણા માટે, આપણા અનુપમ મિશન માટે એ શુભ શરૂઆતના મંગલ દિવસો. કાકાજી બાપાએ કાકાજી સાથેનો સંબંધ કરી આપ્યો અને આજે સવારે મેં કહ્યું હતું એમ, બાપા અને કાકા આપણી અધ્યાત્મ યાત્રામાં સદાય આપણી આગળ રહ્યા, આપણી સાથે રહ્યા અને જ્યાં આપણે પડ્યા આખડ્યા ત્યાં એમને આપણને ઊભા કરીને ફરી પાછા એ માર્ગે પ્રેમપૂર્વક ચલાવ્યા એ આપણો તપોભૂમિ બ્રહ્મજ્યોતિનો ઇતિહાસ છે. પણ કાકાજી જે કહેતા, આપણે આટલે સુધી તો આવ્યા જ છીએ, પણ બહુ અછડતો ઉલ્લેખ શાંતિદાદાએ કીર્તન સંભળાવતા કર્યો સુહૃદ ભાવનો. એ ભિન્ન અંગવાળા સાથે મૈત્રી કરવાની જે વાત કાકાજી કહેતા, સ્વરહિત થવું હોય, સ્વભાવ રહિત થવું હોય, આપણે પ્રેમ અને આત્મીયતા અને સુહૃદ ભાવ, આપણે જેની સાથે ફાવે છે અને મેળ છે એની સાથે તો કર્યો છે, પણ સાહેબ દાદાએ આ લોકડાઉન સમયમાં આપણને એક વાત કરી હતી, કયું પ્રારબ્ધ કર્મ ધોવા માટેનો આપણને આ સમય મળ્યો છે, ક્રિયમાન પ્રારબ્ધ કર્મ ધોવા માટેનો આ સમય આપ્યો છે કે આપણા સાથીદારો સાથે, આપણા ગમા અણગમા, આપણાથી એની કામ કરવાની રીત જુદી છે, આપણાથી એની જીવન પદ્ધતિ જુદી છે, પણ એ આપણો સાથીદાર છે અને એની સાથે આપણે સહરદ બનવાનું છે. જે દાદુકાકાએ વિરોધી પ્રકૃતિવાળા લોકો જોડે કામ કર્યું, હમણાં ગુરુ હરિ સાહેબ દાદાએ માયા બાપાને ને દાસકાકાને એમની પ્રાતઃ મિલન સભામાં વાત કરી હતી અને કાકાજી સાથેના એ બધા અદ્ભુત પાત્રો. હમણાં જ કહ્યું રતિકાકાએ કે કાકા કલાક કલાકની ધૂન કરાવે, કાકા બબ્બે ત્રણ ત્રણ કલાકની કથા કરે અને સાંભળનારા બધા ઊંઘતા હોય. કાકાની ધીરજ કેટલી અને ધીરજની કસોટીની સાહેબ દાદાએ હમણાં સ્મૃતિ કરાવેલી, દાસને સભામાં ઊભા રાખેલા પાછળ, એમને મરચાં ખવડાવેલા, અને તોય દાસ જોકું મારે, અને દાસ અને માયા બાપાને ધક્કા ડિપાર્ટમેન્ટનું નામ આપેલું. અને કાકાજી કંઈક સંદેશો દાસને મોકલે એટલે દાસ આણંદથી ને માયા બાપા નડિયાદથી આવી અને જસુભાઈ સાહેબને સંદેશો આપવા માટે આવી. એક પ્રસંગ બહુ સુંદર, બહુ બધી ઊંચી ને ઊંડી આધ્યાત્મિક બાબતોની સાથે સાથે એક રમૂજની વાત કરીએ પણ કેવા અક્ષર મુક્તો. જસુભાઈ સાહેબને સંદેશો આપવા માટે દાસ અને માયા બાપા બંને પોસ્ટ ગ્રેજ્યુએટ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આવ્યા. ત્યારે પીએચડી કરતા હતા, એમએસસીમાં ભણતા હતા. અને આરડી પટેલ સાહેબનો એવો કડક કે પિરિયડ ચાલુ થાય તો ચકલું ફરકે નહીં. એ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એન્ટર થયા, કોઈ મળે તો પૂછે કે જસભાઈ ભગત ક્યાં મળશે, પણ કોઈ મળે નહીં, કોઈ માણસ મળે નહીં. પહેલો ક્લાસરૂમ હતો એનું બારણું ઠેલ્યું અને હમ્મેની બેન્ચ ઉપર રતિકાકાને બેઠેલા જોયા. લેક્ચર ચાલુ અને દાસે અને માએ બાપાએ ઓહો રતિભાઈના દર ક્લાસરૂમમાં દંડવત કરવા માંડ્યા. આપણને હસવું આવે છે, પણ આ કાકાજીનું સેવન કરેલા આ ભક્તો એને કેટલું બધું મહાત્મા. તો એમએસસીના લેક્ચર થિયેટરમાં એમના પ્રોફેસર હતા ડૉક્ટર આરપી પટેલ ઇનઓર્ગેનિકના, અને એમનો ક્લાસ હતો. એ તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. રતિકાકા બેન્ચ ઉપરથી ઊભા થઈ ગયા, હા કરતા. તમે વિચાર કરો, જેના સેવકો આટલા બધા મહાત્મ સબર, તે સ્વરૂપે કેટલી મહાત્માનું સિંચન કર્યું હશે. અને મને જણાવતા આનંદ થાય છે કે બંને પરિવારના બે સંતાનો સુરેશભાઈ કાછિયા અને સુનિલભાઈ પંડ્યા આજે આપણા વ્રતધારી સાધક તરીકે, સાધક તરીકે આપણી સેવામાં જોડાયેલા છે. અને દાસની મિલ કેટલી ચાલુ રહેલી એ પ્રસંગ પણ કેટલી બધી વખત આપણને સાહેબ દાદાએ કર્યો છે. અને દાસકાકા છેલ્લે બ્રહ્મજ્યોતિમાં આપણી સાથે એમના છેલ્લા વર્ષો એમને વિતાવ્યા. બીડી નહીં પણ સંસાર છૂટી ગયો, આ શબ્દ પ્રયોગ ગુરુ હરી સાહેબ દાદા કરે છે. કાકાજીના આવા પ્રસન્નતાના પાત્રોનો હાથ સાહેબ દાદાએ પકડી રાખ્યો. તમે 66થી આખા આપણા સત્સંગનો ઇતિહાસ જોશો તો ગુરુહરિ સાહેબ દાદાએ કાકાજીનો જે સિદ્ધાંત, કાકાજીની જે રૂચિ, કાકાજીની જે કાર્ય, એને નજર સમક્ષ રાખીને, એ જ યોગીજી મહારાજ છે. કારણ કે એમને કાકાજીને યોગીજી મહારાજનું સ્વરૂપ માનીને સેવ્યા, એમને પપ્પાજીને યોગીજી મહારાજનું સ્વરૂપ માનીને સેવ્યા. એવા યોગી બાપાના સંબંધવાળા, તારદેવના સંબંધવાળા ગ્રહસ્થ હરિભક્તો જેના સંતાનો આપણે ત્યાં સાધક તરીકે આવ્યા, એ માવતરને પણ અંતિમ શ્વાસ સુધી સાહેબ દાદાએ જતન કરીને જાળવ્યા છે, જે મારો તમારો આપણા સૌનો પ્રત્યક્ષ અનુભવ છે. આ વાત છે આપણને મળેલી વારસાની. એમને અનુકૂળ થયા કે ના થયા, એમને માનતા હતા કે નહોતા માનતા, સાહેબ દાદાએ માત્ર ને માત્ર ભગવાનનો સંબંધ જોઈને એ જીવન મુક્તોનું જતન કર્યું, એમને ભગવાન સાથે જોડી રાખ્યા. અને એમની સેવા કરવી એ જ આપણી ભક્તિ. એવી રીતે એમના અંતિમ શ્વાસ સુધી એમની સેવામાં મને, તમને, આપણને સૌને પણ લગાડ્યા, જે આપણો અનુભવ છે. એ ભિન્ન અંગવાળા સાથેની મૈત્રીનો જે છેલ્લો મુકામ કૂદી જવાનો, જેને પાંચમી ઘાંટી કહીએ આપણે, ભેળા રહીને મહિમા સમજવાનો કે ભિન્ન અંગવાળા સાથે મૈત્રી કરવાનો, એની ખામીઓ નહીં પણ એની ખૂબી જોઈને એને આપણી સાથે જોડી લઈને ભગવાનના કામમાં જોતરી રાખવાનો અદ્ભુત ગુણ સાહેબનામાં દેખાય છે. અમે બધા એકતા એ જ એકાંતિકપણું સૂત્ર સમજીને સાથે નથી રહ્યા. મોટપ સાહેબ દાદાની છે કે એમને અમને સૌને આ સૂત્ર સાથે જોડી રાખ્યા. સૌની ખામીઓ એ જાણે છે, એમને જોઈ છે, અનુભવી છે, પણ સૌની પાસેથી જે પ્રકારનું કામ લઈ શકાય એ પ્રકારનું કામ લઈને ભગવાનનું કામ વધારે સારી રીતે આગળ વધે એ જ માત્ર એક નિશાન રાખ્યું છે. જે વૃત્તિ અને પ્રવૃત્તિ કાકાશ્રીની હતી એવી જ વૃત્તિ અને પ્રવૃત્તિની સાથે ગુરુહરિ સાહેબ દાદાએ આપણને જોડ્યા છે. અને એના પછીનો જે બીજું સૂત્ર દાદુ કાકા જે કહેતા, હમણાં જ એમને અહીંયા કહ્યું કે એમને એમના નામનું કાંઈ કર્યું નહીં, પણ બધું જ એમનું છે, મારું છે, પોતાનું છે, યોગીનું છે એવા ભાવથી જે જેના હેતવાળા હતા ત્યાં તેનો મહિમા ગાઈને એની પુષ્ટિ કરીને એનું સંવર્ધન કર્યું એ આપણા સૌનો અનુભવ છે. એ ભાવાત્મક એકતાની વાત પણ દાદુ કાકા એમના શબ્દ પ્રયોગમાં કહેતા કે ભલે ઘટકો તરીકે આપણે જુદા જુદા છીએ, સંસ્થા સંચાલનની પદ્ધતિએ અને સૌની આશ્રમ વ્યવસ્થા ભલે અલગ અલગ હોય, પણ આપણે સૌ યોગીના, આપણે સૌ ગુણાતીત સમાજના અને ગુણાતીત અસ્મિતા આપણે સૌએ ધારણ કરીને એનું વહન કરતા રહેવું છે એ વાત પણ દાદુ કાકા વારે વારે ટકોર કરીને કહેતા. આ કાકાજીની હંમેશા સિદ્ધાંત તરફ દ્રષ્ટિ હતી અને સિદ્ધાંત હંમેશા સત્ય છે અને સનાતન છે. સંજોગો બદલાય, પરિસ્થિતિ બદલાય, માણસો બદલાય, એટલે સિદ્ધાંત ના બદલાય, પણ એ સંજોગો, એ પરિસ્થિતિ, એ માણસોને સિદ્ધાંત સ્થાપનના કાર્ય માટે સાનુકૂળ અનુકૂળ કરીને એમની શક્તિઓનો સદુપયોગ થાય એ ખરી કુશળતા છે અને એ નેતાગીરીની સફળતા એ સાહેબ દાદાનું જીવન છે. આપણે એમ કહીએ કે પોલું હોય તો સૌ કોઈ વગાડે, પણ હાંબેલું વગાડે ત્યારે સમજો કે હુરો છે, એવું ગુજરાતીમાં કહેવાય છે. એમ આ હાંબેલું ઉગાડવાની અદ્ભુત ક્રિયા છે. પ્રભુની શક્તિ વગર એ શક્ય બનતું નથી. અને જે સાંબેલું ઉગાડે ત્યારે આપણે એટલું તો માનીએ કે એનામાં પ્રભુની શક્તિ કામ કરી રહી છે, માટે એ સાંબેલું ઉગાડવાને સમર્થ થયા છે. સાંબેલું હંમેશા બુઠ્ઠું હોય, અણીદાર ના હોય, ધારદાર ના હોય, એવા આપણે બુઠ્ઠા, અક્કલના બુઠ્ઠા, સાંબેલા જેવા એને એને ભગવાનની સેવામાં જોતર્યા એ એની કુશળતા છે. એ એના દ્વારા પ્રભુની શક્તિ કામ કરી રહી છે એ એનું દર્શન છે. એવું દર્શન દાદુ કાકાએ કરાવ્યું. એની સ્મૃતિઓ આવા પ્રસંગે તાજી થાય છે. પણ વર્તમાન કાળે ગુરુહરિ સાહેબ દાદા પણ એ જ બ્રાહ્મી શક્તિને ધારણ કરીને એવી જ શક્તિઓ વાપરીને આપણને સૌને ભગવાનની સેવામાં જોતરી રહ્યા છે. એટલે આવા પુરુષો સદાય અમર છે, સદાય જીવન છે, સદાય આપણી સાથે છે. એમની હૂંફ, પ્રેમ અને પ્રેરણા, એની કૃપા સદાય આપણા ઉપર વરસે છે. આપણે તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં નિવાસ કરતા તો વિશેષ ભાગ્યશાળી છીએ કે બાપાએ ને કાકાએ આ ભૂમિને તીર્થત્વ આપ્યું અને સાહેબ દાદાએ પોતાના તપોબળથી એ તીર્થત્વનું સંવર્ધન કર્યું છે. એવી તીર્થભૂમિના નિવાસી આપણે સૌ સાચા અર્થમાં તીર્થવાસી થઈને રહીએ. તીર્થવાસી થવું ઘણું અઘરું છે. આચાર્ય મહારાજ રઘુવીર પ્રસાદજીને ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ આવીને સમાગમ કરવાનો જ્યારે આદેશ કર્યો ત્યારે એમ કહ્યું કે તીર્થવાસી થઈને આવો તો તમારી સર્વ પ્રકારની ગ્રંથિઓને ઓગાળી દઈશ. એ ગુણાતીત સત્તા હતી, એ ગુણાતીત જ્ઞાન હતું. અને ત્યારે રઘુવીરજી મહારાજ પોતાના આચાર્યપણાનો માન સન્માન હોદ્દો અને એની જહાં જહાં બધું મૂકી દઈને માત્ર સેવક બની તીર્થવાસી થઈને જૂનાગઢ જઈને રહ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની સર્વોપરી નિષ્ઠા એમના હૃદયને વિશે સ્થાપી દીધી. એ તીર્થવાસી શબ્દ પ્રયોગ આપણા સંપ્રદાયમાં વપરાય છે. એવી તીર્થભૂમિના આપણે નિવાસી, આપણે તીર્થવાસી બનવાનો પ્રયત્ન કરીએ. અને જ્યારે આપણે તીર્થવાસી બનીએ ત્યારે આ તીર્થને તીર્થત્વ આપનારા પ્રગટ સત્પુરુષ એની સાથેનું આપણું જોડાણ એ યથાર્થ બને છે. અને ગુરુના ગુણ તો ત્યારે આવે કે અંતરાય ટળે અને સર્વજ્ઞ જાણે, તો ગુરુના ગુણ પ્રાપ્ત થાય છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાત સાકાર થાય છે. એવા ગુરુ હરિ સાહેબ દાદા આપણા જેવા થઈ આપણી સાથે આપણી વચ્ચે રહે છે, રમે છે, જમે છે, આનંદ કરાવે છે. એમને એ ભોજનમાં શું રસ, એમને આપણામાં રસ, એ આપણને સંબંધ આપવા માગે છે, આપણને ભગવાન સાથે જોડવા માગે છે. એમનો એ દાખલો સફળ થાય એવી ગુરુભક્તિ આપણે અદા કરી શકીએ સાચી આ પ્રસંગોની ઉજવણી અને સ્મૃતિ છે. કાકાજી, પપ્પાજી, સોનાબા, શાંતાબહેન એમના સમયમાં આવું જીવી ગયા, જેને આપણે આપણા આદર્શ પ્રભુ સ્વરૂપો તરીકે માનીએ છીએ, પૂજીએ છીએ, એમની મૂર્તિઓ પધરાવી છે અને પ્રસંગે પ્રસંગે એમની સ્મૃતિ કરીએ છીએ. પણ એ જ જીવંત મૂર્તિ આપણી વચ્ચે વિચરે છે, એના વિશે સમ્યક દિવ્ય ભાવ અને એના સંબંધવાળા ભક્તો વિશે સમ્યક નિર્દોષ બુદ્ધિ થાય, એ જ એકમાત્ર આપણી સાધના છે. અને એના તરફ સતત જાગ્રત રહીને આપણને જીવવાનું એ બળ પ્રેરી રહ્યા છે. કે આ મોટા પુરુષોનો આપણે કેમ ઉપકાર માનવાનો. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો દિખાય. પછી સાહેબ દાદાએ એમ કહ્યું કે પહેલાં ગુરુને પગે લાગવાનું, કારણ કે પ્રભુની ઓળખાણ ગુરુએ આપણને કરાવી અને એમને આપણને પ્રભુ સાથે જોડ્યા. વિશેષતા છે, પોતા સાથે નહીં પ્રભુ સાથે જોડ્યા. અને પછી એમ ચોખવટ કરી કે આપણે ગુરુને પગે પહેલાં લાગશું ને પછી પ્રભુને પગે લાગશું તો પ્રભુને ખોટું નહીં લાગે. એટલે આપણા મનની અંદર કાંઈક આપણી માન્યતાઓ કે અસમજતા હોય તો એનું નિરાકરણ કરતાં પણ એમ કીધું. દાદુ કાકાની મોટપ એ છે કે એમને આપણને યોગીજી મહારાજને ઓળખાવ્યા. આપણા સૌના એ ગુણાતીત સમાજના ગુરુસ્થાને દાદુ કાકા કે જેને આપણને પ્રભુ ઓળખાવ્યા, પ્રગટ પ્રભુ ઓળખાવ્યા, પ્રગટનો સિદ્ધાંત સમજાવ્યો, પ્રગટની રુચિ અને અભિપ્રાયમાં જીવવાનો એકડો મુકાવ્યો એ ગુરુ ગોવિંદ દોનો ખડે. અને વિશેષ કરીને વ્રતધારી સાધકો માટે, તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર નિવાસ કરતા સર્વ મુક્તો માટે દાદુ કાકાનો બીજો બહુ મોટો ઉપકાર કે એમને આપણને પરમ પૂજ્ય સાહેબ દાદાનો મહિમા સમજાવ્યો. વિદ્યાર્થી અવસ્થામાં સાથે અભ્યાસ કર્યો, છાત્રાલય બાંધકામમાં સાથે કામ કર્યા, યોગી બાપાની આજ્ઞા પ્રમાણે સમૈયા કર્યા, સેવાઓ કરી, પણ જસુભાઈ કંઈક જુદું તત્વ છે એ વાતની ઓળખાણ પણ કાકાશ્રીએ અમારા સમયમાં અમને કરાવી, છાસીની સાલ સુધી આપણને સૌને કરાવી. માત્ર સાહેબની નહીં, જ્યાં હરિપ્રસાદનું મંડળ હોય, જ્યાં મુકુંદ સ્વામીનું મંડળ હોય, કે જ્યાં જ્યાં જે જે સદગુરુનું મંડળ હોય, ત્યાં જઈને એ સદગુરુની ઓળખાણ, એના મહાત્માનો વધારો કરી આપ્યો અને એનામાં જોડાઈને એના થઈને જીવવાની વાતનો એકડો માંડી આપ્યો. આ દાદુ કાકાનો આપણા ઉપર બહુ મોટો ઋણ ઉપકાર છે. અને એ રીતે આપણે એમને સતત સંભાળીએ કે તમે અમને બાપા સાથેનો મેળ કરાવી આપ્યો, તમે અમને સાહેબ સાથેનો મેળ કરાવી આપ્યો, અને એને કારણે સમગ્ર ગુણાતીત સમાજના સૌ સંતો મુક્તો ભક્તોની સાથે પણ સુમેળ કરાવી આપીને સૂત્ર આપ્યું. આ પ્રેમ અને આત્મીયતાની ગંગોત્રી તારદેવથી એક પ્રયોગ સ્વરૂપે એમને શરૂ કરીને આખા ગુણાતીત સમાજમાં વેવડાવી એનું કીર્તન પણ આજે સંતોએ ગાયું કે તારદેવને તખત બનાવી એ સદાય સાકાર પ્રગટ રહ્યા. આ ગુણાતીત ભાવને આપણે સૌએ પામવાનું છે અને ગુણાતીત ભાવનાને આપણે સૌએ ધારણ કરીને જીવંત રાખવાની છે, એ સાચી પ્રગટની ઉપાસના છે. ગુરુ ગુણાતીતને સાથે લઈને સ્વામિનારાયણ ભગવાન પોતે આવ્યા એટલે આપણે ભગવાન અને સંતની વાતને સમજતા થયા. એ ગુણાતીત જ્ઞાન, ગુણાતીત સમાજનો ચાર પાંખાડિયા સત્સંગની વાત કરી, જીવન જે આશ્રમમાં જીવતા હોઈએ, સંતો, ત્યાગી સંતો, વ્રતધારી યુવકો, સંન્યાસી બહેનો કે ગ્રહસ્થ મુક્તો, સૌ પોતપોતાના આશ્રમને પોતાના સ્વધર્મમાં રહીને દીપાવી શકે એવો સુંદર સુમેળ આ ગુણાતીત સમાજની સ્થાપનામાં, અને એટલે આપણે એનો અલગ ધ્વજ પણ બનાવ્યો અને જ્યારે કંઈ પણ પ્રસંગ હોય ત્યારે એ ધ્વજ આપણે ફરકાવીએ છીએ. કાકાજી, પપ્પાજી, હરિપ્રસાદ સ્વામીજી અને સાહેબ દાદાની મંગલ હાજરીમાં આપણે આમ્રવૃક્ષ હેઠળ બ્રહ્મજ્યોતિનો પાયો નાખીને ગુણાતીત સમાજના ધ્વજ લહેરાવેલો એ અદ્ભુત સ્મૃતિઓ આપણા સૌની સાથે આ તપોભૂમિ સાથે જોડાયેલી છે. એ ગરિમા, એનું ગૌરવ, એ ગરિમા, એની પવિત્રતા, એ સચવાઈ રહે અને એનું સંવર્ધન થાય, એની સામૂહિક જવાબદારી આપણા સૌની છે અને એ સાથે મળીને નિભાવીએ. પ્રભુના કાર્યમાં સૌ મન પરોવીને જોડાવીએ અને ગુરુની પ્રસન્નતાનું પાત્ર બનીએ એવી પ્રાર્થના કરવાનો પણ આજે મંગલ અવસર છે. ગુરુ હરિ સાહેબ દાદા આપણા સૌની ઉપર આવી મંગલ કૃપા વરસાવે. જે ગ્રહસ્થો પાયામાંથી આપણી સાથે જોડાયા, જેમને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર સમગ્ર અર્પણ કર્યું, જે રીતે એ સંતોએ પણ પોતાનું જીવન અર્પણ કર્યું, પણ મન અર્પણ કરવાની જે સાધના કરી રહ્યા છે, એ બધી વાતો ધીરે ધીરે પ્રસંગે પ્રસંગે આપણને સમજાતી જાય છે. સમય એટલો ઝડપથી વહી રહ્યો છે અને હવે પછીની જે જીવન પદ્ધતિ પણ બદલાવાની છે, એ બદલાવની સાથે આપણે પણ આ જીવન મૂલ્યોને સાથે રાખીને બદલાતા જઈએ. મારી અંદર બદલાવ આવે. સાહેબ દાદાએ એક માર્મિક સૂચન કર્યું હતું કે નવું મંદિર બન્યું, મંદિર નવું મંદિર બન્યું અને નૂતન મૂર્તિઓની એમાં સ્થાપના થઈ, તો એ પ્રમાણે આપની અંદર પણ એ નૂતન મંદિર બને, પ્રભુની મૂર્તિ સ્થાપિત થાય એવો અદ્ભુત સમય આ લોકડાઉનના સમયમાં તો આપ્યો, પણ એ ખુલ્લું થશે ત્યારે પણ આપણે આ જ વાતને ધારણ કરીને રાખીને જીવવાનું છે. જીવન તો જીવાતું જ રહેશે અને જે જીવાય એને જ જીવન કહેવાય. આમ ક્યાં સુધી આપણે હથપગ ઝાલીને ઘરમાં બેઠા રહેવાના છીએ? સાવચેતીપૂર્વક જે નિયમો છે એનું પાલન કરીને જે કંઈ પણ થાય તે પ્રભુ પ્રત્યર્થે જીવી લેવાનો દ્રઢ સંકલ્પ કરીએ તો મોતનો ડર કે ભય એ ચાલ્યો જશે અને જીવન મુક્ત થઈને આપણે જીવ કૃતાર્થ કરશું. તે માટેની અદ્ભુત શક્તિ અને ભક્તિ આપે તેવી મંગલ પ્રાર્થના સર્વને આ મંગલ પર્વના ભાવ ભર્યા. જય શ્રી સ્વામિનારાયણ.